પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 13-10-87 નિયમસાર ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 211.
મૂળ માર્ગ, શ્રી માર્ગ, સાચો માર્ગ, પરમાર્થ માર્ગ, એ મૂળ શબ્દ છે, દરિયાઈનું વિશેષણ છે. અહીંયા શુદ્ધ ભાવ અધિકારમાં શુદ્ધ આત્માનો મૂળ સ્વભાવ શું છે, ભૂતાળ સ્વભાવ શું છે, મૂળ સ્વભાવ કે ભૂતાળ સ્વભાવ, મૂળ મૂળ ઓરિજિનલ મૂળ સ્વભાવ શું છે એનો અધિકાર છે. એમાં ટીકામાં પહેલી સવાલ ઇટી ચાલી છે, પછી બીજો પારો છે, એમાં કર્મોના ક્ષયે જે ભાવો હોય તે ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ ભગવાન આત્મામાં નથી. એ ક્ષાયિક ભાવની ઉત્પત્તિ આત્માથી થતી નથી, પણ કર્મના ક્ષયથી થાય છે. એમાં કર્મના ક્ષયનું નિર્ધાર છે. કર્મોના ક્ષયે એટલે દર્શનોના ક્ષયે ક્ષાયિક સમ્યક દર્શન, ચારિત્રમોના કર્મના ક્ષે યથાખ્યાત ચારિત્ર, જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મના ક્ષે અનંત જ્ઞાન અને અનંત દર્શન કરે થાય છે. અને ઉગ્રાય કર્મના છે અનંત વીર્યની પર્યાય તરીકે પ્રવેશ થાય છે પરમાત્મા, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. જેમાં કર્મના ક્ષયની અપેક્ષા હોય એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. એ પરિણામ છે. એ પરિણામનો ભગવાન આત્મામાં ભાવ છે. એવો જે સ્વભાવ તેનું શ્રદ્ધાન અને જ્ઞાન એક સમય માત્ર વિવેકી પોતાના શુદ્ધાત્માને અને પરિણામને આત્મા માની ગયું. એ પરિણામ જે છે એ બધા કર્મ સાપેક્ષ ભાવો છે, અને આ જીવ તત્વ સામાન્ય છે એને કર્મની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. એવો ભાવ સામાન સ્વભાવ ભાવ ચૈતન્ય ભાવ જળ ભાવે જળ કર્મને ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પણ કોઈ આ સ્વભાવ જીવનો ચૈતન્ય સ્વભાવ છે, એનો મૂળ સ્વભાવ છે. અને જે આ પરિણામો થાય છે એ બધા વ્યવહારિક ભાવો છે, પર્યાય છે. એમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે એને કર્મ પ્રકરણ કહેવામાં આવે છે. એક શાયી ભાવનો આત્મામાં અભાવ છે. જેમ કે આ પાંચ ભાવનું વર્ણન છે, શાયી ભાવ કર્મના સ્વયં ભાવ થાય છે, સ્વસ્થિ ભાવ એનો એક દૃષ્ટાંત સોળ દૃષ્ટાંત લઈ અને જ્ઞાનને સમજાવે છે. કેમ કે આ બધા પરિણામો છે જીવનમાં, એ આત્મા ગણેલું છે અને બાકીના ચાર ભાવો પરિણામ જ છે. એનું એક દૃષ્ટાંત બીજું સમજવા માટે, એક પાણીનો ગ્લાસ, સ્વચ્છ પાણીનો ગ્લાસ છે, એ ગ્લાસની અંદર માટીનો સંત માટી નાખવા પડે તો હવે એ જે પાણી છે, પાણી એ મેરું દેખાય છે, મેરું નવું પાણી એને અવદય ભાવ કહેવામાં આવે છે. માટીના સંગે પાણીની મલિનતા દેખાય છે એને અવદય ભાવ કહેવામાં આવે છે. પછી એ પાણીમાં માટી નીચે તળિયે બેઠી તો પાણી નિર્મળ દેખાય છે, એને પાણીનો ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. ઉત્સમ એટલે માટી નીચે બેસી ગઈ અને પાણી નિર્માણ થતા એને પાણીનો ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. પછી ગલા જરા ગલી જાય અને સેજ મલિનતા દેખાય, ઔદય ભાવ ને મેલું પાણી ન દેખાય, તેમ ઉત્સમ જેવું સ્વચ્છ ન દેખાય, સેજ આછી મલિનતા, સેજ બહુ નજર ભીલી કરે તો દેખાય, બાકી તો સ્વચ્છ લાગે, તો એને સૌક્ષમ ભાવ કહેવામાં આવે છે. અને માટી કાઢી નાખવામાં આવે માટી તો તેને પાણીની પર્યાયને ક્ષાય ભાવ કહેવામાં આવે. હવે એ ચારેય પ્રકારની સ્થિતિમાં મૂળ પાણી જે હતું એને તો કોઈ માટીનો સંબંધ કે સંત નથી. સામાન્ય પાણી અને વિશેષ પાણી, એ સામાન્ય પાણી તો સ્વચ્છ સ્વચ્છને સ્વચ્છ હતું. નોળું પાણી થયું ત્યારે એને પાણી પોતાનો સ્વભાવ જોડ્યો નહોતો, પાણી મેલું નહોતું થયું, પાણીની અવસ્થા મલિન થઈ, પાણી મેલું નતા. પાણી અને પાણીની અવસ્થા એવા બે પડખા એક પાણીમાં રહેલા છે. પાણીમાં બીજો પડખા છે, એક એની સ્વચ્છતા નિર્મળતા શક્તિનો સ્વભાવ અને એક એનું પરિણમન પર્યાય. એ પર્યાય માટીના સુધે મલિન થઈ તેને ઉદય ભાવ કહેવાય, માટી શાંત થઈ તેનો ઉત્તમ ભાવ કહેવાય, પાણીનો ઉત્તમ ભાવ નિર્મળ ભાવ, માટી નીકળી ગઈ તો ક્ષાય ભાવ તો અને જરા ગલી ગયો તો ક્ષોક્ષમ ભાવ. પાણીની ચાર પ્રકારની પર્યાય છે. જાણી પાણીની ચાર પર્યાય વખતે પણ પાણીનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ એવો ને એવો હતો, એને માટીનો સંબંધ થયો નહીં અને માટીનો સંબંધ છૂટ્યો નહીં. સંબંધ થાય એને સંબંધ છૂટે, લગ્ન કરે તો છૂટાછેડા થાય, પણ લગ્ન નથી કર્યા તો ભાઈ છૂટાછેડા કરે ના છૂટાછેડા, લગ્ન તો ક્યાં નથી. એ ભાવભાઈ આવે લો પાણીના બે પડખા એમ છે, ગ્રહના બે પડખા જીવ બુદ્ધ ધર્મ અધર્મ આકાશને છે. દ્રવ્ય સામાન્ય વિશેષ આત્મ છે. સામાન્ય એટલે નિત્ય પડખું, ટકતું પડખું અને વિશેષ એટલે પડતું પર્યાયનું ઘટાડું પડતું. એ પરિણામને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે, પણ સામાન્ય સ્વભાવને પરપ્રજ્ઞ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કરતા કરવો સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ સંબંધ વિનાની વસ્તુ છે. એ જે પાણી છે એ પાણી જે સર્વ અવસ્થામાં એકરૂપ રહ્યું એને પારિણામિક ભાવ કહેવામાં આવે. મલિન પાણીના ઉદય ભાવ, બાકી બેસી ગઈ એ પાણીનો ઉત્તમ ભાવ, જરા હલી ગયો એને ક્ષોક્ષમ ભાવ પાણીનો, માટી નીકળી ગઈ તો એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. એ ચારેય પર્યાયના ધર્મો છે અને દ્રવ્ય સ્વભાવ તો ચારેય પર્યાયમાં એવો ને એવો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા. સર્વ અવસ્થામાં ન્યારો જુદો ને જુદો, જુદો ને જુદો રહે છે. તું એ જુદા તત્વને જોતો નથી, એક વાર જુદા તત્વને જોઈ લે તો ભવનો અંત. શ્રીમંતજી એકાવતારી ગુરુને ઘણું આપ્યું છે, એને એના હૃદયને સમજનાર એની આંખ જોઈને પાછી એ જ્ઞાનીની આંખ અજ્ઞાની ઓળખી શકે છે, અજ્ઞાનીની આંખ એ ઓળખતી નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય એવું એનું ચૈતન્ય એક લક્ષણ છે. એ મને કહે છે પાણીના દ્રષ્ટાંતે પાણીમાં પાંચ ભાવ ઉતાર્યા. એક પાણીનું સામાન્ય પડખું સદર્શ એવું ને એવું, પાણી અવસ્થા મલિન થાય તો પણ પાણી સ્વચ્છ, એકદમ નોળું પાણી હોય નોળું પાણી. એક ભાઈ આવ્યા બે ગામમાં, આ પાણી કઈ નિર્મળ છે, અરે ભાઈ ક્યાં ક્યાં આવો છો તમે? અહીં તો બહુ દેખાય છે, તમારી આંખે બહુ દેખાય છે, તમારી આંખે પાણી છ દેખાય છે. તમે જેને ડોળું કહો છો એ માટીનો ધર્મ છે, પાણીનો ધર્મ. તમે જે રાગ દ્વેષને જીવ કહો છો એ જીવનો સ્વભાવ નથી. આ જીવ તો સ્વચ્છ શુદ્ધ સુદાનંદ આત્મા અંદર વિરાજમાન રાખતી જીવ છે. એને તો જો એક વાર પાણીની શક્તિને તો જો, એની વ્યક્તિને પર્યાયને નાશવાને નૈવિધિકને ક્યાં જો, નિમિત્ત નૈવિધિક વિનાનું એક પાણી છે. જેને માટીનો સંગ થયો નથી અને માટીનો સંગ છૂટતો નથી એવું એક પરખું છે ભગવાને કહ્યું. સામાન્ય એક સામાન્ય પરખું, એક ટકતું પડતું અને વિશેષ ટળતું. ટકતું ને ટળતું બે થઈને એક પદાર્થ થાય છે, એક ટકતો ભાવ અને એક ટળતો ભાવ. ટકતા ભાવને શાસ્ત્રીય ભાષા એ ધ્રુસ ભાવ કહેવાય અને ટળતા ભાવને ઉપાધિ કહેવાય. એ બધું અહીંયા ક્લાસ ચાલશે, ધીમે ધીમે બધું આવશે આપશે. આવા બે પડખા વાળા બધા પદાર્થ છે. એ પદાર્થ છે પાણી ને બે પડખા. બોલો, આત્મા તો બે પડખા પણ પાણી નાય બે પડખા. સામાન્ય વિશેષમાં વિશેષના ચાર ભાવ અને સામાન્ય પડખું એવું એવું. પાણીના ગ્લાસ થી સમજાય એવું છે, ન સમજાય એવું કઈ નથી. હવે જો દ્રષ્ટાંત ખ્યાલમાં બરાબર આવ્યો તો હવે આપણે એને સિદ્ધાંતમાં ઉતારવા છે. આપણે સિદ્ધાંત આત્મા ઉપર ઉતારવા છે. એ પાંચે ભાવ આત્માનો, એક ભાવ આત્માનો અને ચાર ભાવ અનાત્માનો, પર્યાય પરિણામનો પરમેવનો. ગર્ભોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાય ભાવ, જે માટી નીકળી ગઈ અને પાણીની 100% ઉપર થઈ તેને ક્ષાય ભાવ કહેવામાં આવે. એમ ગર્ભનો ક્ષય થઈ ગયો અને પરિણામ પરિપૂર્ણ નિર્મળ થતો કેવળ જ્ઞાન આપ્યું તો એને ક્ષાય ભાવ કહેવાય. કર્મના ક્ષયે ભાવ થાય તેને ક્ષાય ભાવ કહેવામાં આવે છે. કર્મોના સૂક્ષ્મે જે ભાવ હોય પાણી ત્યાં હલી ગયું ને, હલી ગયું. જી નજર દીધો તો હજી ડોળ એમાં છે, જી નજર દીધો તો એ સૂક્ષ્મ ભાવ પણ હજી ડોળ વાળો છે. ચોખ્ખો ક્ષાય જેવો ભાવ નથી. એક સૂક્ષ્મ ભાવ સંતને દર્શન, એક સૂક્ષ્મ તમે દર્શન, એક સૂક્ષ્મ ચારિત્ર, એક સૂક્ષ્મ જ્ઞાન, એક સૂક્ષ્મ વીર્ય, એવા બધા એના ભાવો છે. તો કર્મોના સૂક્ષ્મે જે ભાવ હોય તેને સૂક્ષ્મ ભાવ કહેવામાં બહુ લાંબુ લાંબુ થાય. એટલે આપણે કર્મના વર્ધકો દેશગાતીનો ઉદય એમનો આપણે લેતા નથી. પ્રવેશી આવશે ત્યારે લેશે. કર્મોના સૂક્ષ્મે જે ભાવ હોય તે સૂક્ષ્મ ભાવ છે. બે ભાવ થયા, બે પર્યાયના ભાવ છે. એ પર્યાય આત્મામાં નથી, એ પરિણામ આત્મામાં. એ પરિણામ પરનો સંબંધ કરે ને પરનો સંબંધ છોડે કે આત્માનો એ વ્યવહાર જીવ છે, નિત્ય જીવ નથી. નિત્ય જીવ ને વ્યવહાર જીવ, જીવ તો એક જ પ્રકારનો છે નિત્ય જીવ, પણ સાથે પરિણામ છે તેને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. બીજો બોલ, કર્મોના ઉદયે એટલે માટી અંદર પડીને ડોળાયું પાણી ડોળું, તો કર્મોના ઉદયે જે ભાવ થાય જેમ કે પ્રસંગો અને ચારિત્રમો ઉદય આવે અને પર્યાયમાં મિથ્યા દર્શન થાય, રાગદ્વેષ બહુ થાય તેને હૃદય ભાવ કહેવામાં આવે. હૃદયના સંબંધથી ભાવ થાય તેને અવદય ભાવ કહેવામાં આવે. ઉદય જે ભાવ હોય કર્મોના ઉદય, કર્મોના ઉદય છે અને એમાં જોડાતા જે ભાવ થાય એને અવદય ભાવ થાય. રાગદ્વેષ એ પરિણામ બધા મેલા થઈ ગયા, એ પાણી મેલું થઈ ગયું માટીના સંઘે, એ પરિણામ અનાદિકાળથી મેલા છે, છતાં મેલા પરિણામ હોવા છતાં આત્મા મેલો થયો નથી. આત્મા શુદ્ધ છે. પાણીની અવસ્થા મલિન થઈ પણ પાણી મલિન થયું. આ કઈ જાતનું સાયન્સ? શ્રદ્ધાનો વિષય નથી. આટલી ક્રિયા કરો તો ધર્મ થાય એવી વાત કઈ નથી. અહીંયા તો તમારી બુદ્ધિમાં કસોટીમાં ધરાવો અને તમને જો ખ્યાલ આવે સાચી વાત લાગે તો આપો. ડાંગર માલ છે, સત્ય લાગે તો
સામ્ય ભાવ આત્માનું અવલંબન લઈ અને વિદ્રાજ્યતા પ્રગટ થાય એને પરમાત્મા પ્રામાણિક કહે છે. કર્મો ના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે, તે ડોળાયેલું પાણી હતું અને માટી નો સંગ હતો અને પાણી ને મલિન થયું, તેમાં આત્મા ત્યાં પરિણામો મલિન થાય છે. આત્મા મલિન નથી થતો એ ધ્યાન રાખવાનું. પાણી મલિન નથી થયું, પાણીની અવસ્થા મલિન થઈ. પાણી સ્વચ્છ છે, અવસ્થા મલિન છે. એ મલિનમાં માટી નિમિત્ત છે, એમાં આત્મા પવિત્ર છે. પણ ભગવાન આત્માને ભૂલી ગયો, અજ્ઞાન ભાવ ઉભો કર્યો, એ અજ્ઞાન ભાવને મલિનતા કહેવામાં આવે છે અને એને કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. કર્મે ભિન્ન અને મલિન રાગદેશ મોહના પરિણામ ભિન્ન, એનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ની અંતર મૂકી છે. એનું લક્ષ કરને એમાં ભિન્ન એનું ધ્યાન કરતા કર્મના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે. ત્રણ ભાવ છે, શાયિક, સૌક્ષમ અને ઔદયિક. ચોથો, કર્મોના ઉપશ્રમે જે ભાવ હોય એ કેવલ પાણીમાં માટી બેસી ગઈ, નીંજરી ગઈ, એમ કે પાણી નીંજરી ગયું, પાણીમાં માટી બેસી ગઈ તો પાણી એકદમ સ્વચ્છ દેખાય છે. એવી રીતે કર્મોના ઉપશ્રમે કર્મ ઉપશ્રમથી બી થાય છે, ઉદય ન હોય અને ક્ષય પણ ન હોય એવા આત્માના આત્માના આશ્રય પરિણામ થાય, એને નિર્મળ પરિણામ કહેવામાં આવે છે. એ જે ભાવ હોય તેને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. ચાર ભાવ પર્યાય નથી આ. હવે પાંચમો ભાવ જે પાણીનો આપણે કહ્યો હતો, સામાન્ય પાણી, પાણી બધી અવસ્થામાં પાણી તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ, તો મલી વખતે કેમ દેખાતું નથી કે તું દેખતો નથી? દેખે છે ને દેખાય છે, ફટકરી નાખે છે અને પેલું પાણી નીકળી જાય છે. એમાં પાંચમો ભાવ, સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, ઓમાં શું હતું? કર્મોના ક્ષયે, કર્મોના ક્ષોભ્રમે, કર્મોના ઉદયે અને કર્મના શ્રમે, એમ શબ્દ હતો. અહીંયા કહે છે કે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, કર્મનો સંબંધ થયો જ નથી. જીવને કર્મનો સંબંધ થાય, જીવના પરિણામને કર્મનો સંબંધ થાય, પણ જીવને કર્મનો સંબંધ ન થાય. જો જીવને કર્મનો સંબંધ થાય તો કોઈની કોઈનો મોક્ષ થાય નહીં. આ એક આત્મા એક ને પડખા બે, એક સામાન્ય ને વિશેષ, એક ટટતું પડતું ધ્રુવ 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 સદર તેનું તે તેનું તે તેનું તે, જેમ ઘંટીના બે પડ હોય એમ એક જે નીચેનું પડ છે એ સ્થિર પડ છે, એ નીચેનું ફરે નહીં અને ઉપરનું ફરે, એને એક પડખું તો સ્થિર છે આત્માનું અને ઉપરના પરિણામો બધા ફરે છે, ઉંગળીઓ ખાય છે. એમ સકળ કર્મ ઉપાધિથી કોઈ પણ પ્રકારની કર્મના ઉદયાદિની આત્માને અપેક્ષા નથી. કર્મનો બંધ થયો નથી, બંધ થાય તો ઉદય આવે ને. કર્મનો બંધ થયો નથી એવો એક મુક્ત સ્વીકાર સ્વભાવ છે. શ્રીમદજીએ કહ્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. અત્યારે હો મુક્ત છે, અત્યારે બંધાણો નથી. બંધાય છે બીજો, બંધાય છે નહીં. હું તો ત્રણેય કાળ મુક્ત છું, કર્મ ઉપાધિથી મુક્ત. એવો પરિણામે જે સદસ પરિણામે જે ઉત્પાદિ પર્યાયની પરિણામે એમ કે સ્વભાવે જે ભાવ હોય તેને પારણામી ભાવ કહેવામાં આવે છે. માટે એક પરમાત્મા પ્રકાશ પણ દર્શાવતા આવે છે. એ આચાર્ય મહારાજે કહ્યું યોગીનંદેવે કે આત્મા તળે કા મુક્ત છે, આત્માને બંધન થયું નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે જો આત્મા બંધાણો ન હોય તો આત્મા મુકાય પણ નહીં. આત્મા ને મોક્ષ થાય છે તો મોક્ષ થવા પહેલા એ બંધાણો પણ હોય, બંધાણો પણ હોય, બંધાય કે મુકાય, કર્મનો બંધ હોય અને કર્મનો બંધ છૂટે તો મુક્ત થઈ જાય. શિષ્ય પર્યાય પ્રશ્ન કર્યો, ગુરુએ દ્રવ્યથી વાત કરી, કોને પર્યાયથી વાત પકડી કે ભાઈ સાહેબ આપ કહો છો કે આત્મા ઘણીકાળ મોક્ષરૂપ છે, મુક્ત છે, તો આત્માનો મોક્ષ થાય છે એમ તો મેં વાંચ્યું છે શાસ્ત્રમાં, અને મુક્ત થવા પહેલા સંસારમાં કર્મથી બંધાયેલો પણ હતો, તો એનો શું આપનો જવાબ છે? તો ત્યાં ઉત્તર આપે છે આચાર્ય મહારાજ કે સાંભળ, એક જીવ જેલમાં ગયો, એક જીવ જેલમાં ગયો, જેલમાં ગયો એ તો મુકાય અને ત્યાં બધા એને અભિનંદન કરવા ગયા અને ત્યાં પાણી પાયા, કારણ કે એમ કે તમે છે આ જેલમાંથી તમારો છુટકારો થઈ ગયો, અમે બધા ખુશી થયા છીએ, એટલે એને તો ચા પાણી ત્યાં પાયા અને બધા એ તો મુકાય. હવે એક સેટ બીજા સેટને ઘેરી ગયા કે ચાલો આપણે એને પણ અભિનંદન કરીએ, ખુશી બતાવી કે શેઠ તમે જેલમાંથી છૂટ્યા બહુ કોની વાત કરો, તમે તો જેલમાં ગયા જ નથી, જેલમાં જાય છૂટે ને, અમે તો જેલમાં ગયા નથી, એને પાણીનો ગલાસ તે પાયો નહીં. હવે અમારા ઉપર આક્ષેપ કરો છો, અમે જેલમાં
ગયા ગુસ્સા થઈ ગયા,
ગુસ્સા થઈ ગયો લોકો એ, હા એ પર્યાયમાં બંધ થાય છે અને પર્યાયમાં મુક્ત થાય છે. ભગવાન આત્મા બંધાણો પણ નથી, માટે મુકાતો પણ નથી, ત્રિકાળ મુક્ત છે. આ બોલ છે, આમાં આનો અર્થ ચાલે છે, હા આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે, વિશેષથી ઇચ્છાંતર નથી. સકળ કર્મ ઉપાધિથી મુક્ત ત્રણેય કાળ ભગવાન આત્મા મુક્ત છે એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈ અને એને એક વખત અનુભવ તો કર, જોતો કરો અંદરમાં મુક્ત છે કે બંધાણો છે, હા હા જોતો કરો અંદરમાં અંતર્દૃષ્ટિ વડે જો એકવાર તો તને બધું થશે, અરે તો સીધા બંધાણો નથી, મારે મુકાવું પણ નથી, હું તો અત્યારે મુક્ત છું. હા હા મોક્ષની ભાવના અમને નથી, કેમ કે મુક્ત હોય મોક્ષની ભાવના ન કરે, બંધાણો હોય એ ભાવના મુકાવાની કરે, એવી વાત છે. એ બંધાણો હોય એને ભાવના થાય કે મુકાવ તો ઠીક, પણ જે બંધાણો જ નથી એને ભાવના ન હોય કે ક્યારે મારો મોક્ષ થશે, મારો ક્યારે મોક્ષ થશે એમ જેને ભાવના થાય છે એને તો આત્મા બંધાણો છે સ્વીકાર કરવી તો પર્યાય નથી થઈ ગયું, એવી વાત છે. ભગવાન આત્માની એક વાર દ્રષ્ટિ મુક્ત આત્મા છે, આનો અર્થ ચાલે છે. ઘણી કાળ બધા આત્મા મુક્ત છે અટાણે, જેમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને લોક કર્મ થી રહી પરમાત્મા અંદર વિરાજમાન છે એને દ્રષ્ટિમાં લે, દ્રષ્ટિમાં આવે છે, અનુભવ થાય છે એને સમ્યક કહેવામાં. સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત, વિશેષ કરીને મુક્ત, મુક્ત થયો નથી છે તેવો, સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એટલે કર્મના ક્ષયાદિની જેને અપેક્ષા નથી, નિરપેક્ષ તત્વ છે આત્મા, નિરપેક્ષ તત્વ છે, પરિણામ સાપેક્ષ તત્વ છે, પરિણામની સાથે તો કર્મનો સદભાવ સંબંધ અને અભાવ એને સાપેક્ષ કહેવામાં આવે, અને ભગવાન આત્મા નિરપેક્ષ છે એને કર્મનો સંબંધ થતો નથી, માટે કર્મ થતો નથી. એ તો ત્રિકાળ નથી છે, એ દ્રષ્ટિનો વિષય છે, સમ્યકદર્શનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ કેમ કરતી નથી કે આવો પદાર્થ એના લક્ષમાં આવતો નથી, માટે સમ્યકદર્શન થતું નથી. સકળ કર્મ ઉપાધિથી મુક્ત એવો પરિણામી જે ભાવ હોય તેને પરિણામી ભાવ કહેવામાં, ચૈતન્ય ચૈતન્ય સામાન 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 સર્વ અવસ્થા લીધે જ્ઞારો, સર્વ અવસ્થા લીધી. નવ તત્વ જે છે એ નવ તત્વ થી ભિન્ન છે, જીવ તત્વ થી જીવ ભિન્ન છે. જીવ તત્વ એટલે પાંચ પ્રકારની, જે દસ પ્રકારના પ્રાણમાં પાંચ ઉઘાડ જ્ઞાનનું મન વચન કાયા અને આયુષ પાસો સાથ એવા દસ પ્રકારના વ્યવહાર જીવના પ્રાણથી નિશ્ચય જીવ, ચેતના પ્રાણથી જીવ જીવે છે જુદો છે, અને અજીવથી જો ભિન્ન છે એમ કૃપા પાત્રથી ભિન્ન છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો જુદો જુદો અને જુદો જણાય છે. જ્ઞાની અવસ્થાનું જ્ઞાન છે પણ અવસ્થાથી જુદાનું માન છે, અવસ્થાનું જ્ઞાન ને જુદાનું માન છે. સકળ કર્મ ઉપાધિથી મુક્ત એવો પરિણામે જે ભાવ હોય તેને પરિણામી ભાવ કહેવાય. મૂળ રીતે ભાવ બસ સોનું પીળું 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 ને પીળું, હા ગમે તે હાલતમાં પીળું, માટીમાં પીળું હોય તોય પીળું પીળું ને એનો સ્વભાવ છોડે નહીં. સ્વભાવ છોડે તો પીળું ન કહેવાય, એ અગ્નિ એનો ઉષ્ણ સ્વભાવ, એ પારિણામિક સ્વભાવ છે, મૂળ સ્વભાવ. કોઈ પદાર્થની અપેક્ષા વિના એનો સ્વભાવ છે એને મૂળ સ્વભાવ છે. એ આત્માનો જ્ઞાન સ્વભાવ એ પારિણામિક સ્વભાવ છે. એ જ્ઞાન કઈ શાસ્ત્રમાંથી આવતું નથી, એ તો જ્ઞાન મળે જ છે આત્મા, એને પારિણામિક સ્વભાવ કહેવામાં આવે છે. આ પાંચ ભાવોમાં આ પાંચ ભાવોમાં ઔક્ષમિક ભાવના બે ભેદ છે. પેલા એના નામ આપે છે કે કયા ભાવના કેટલા ભેદ, પછી એક એક ભેદનું વર્ણન ધીમે ધીમે કરશે. આ પાંચ ભાવોમાં ઔક્ષમિક ભાવના બે ભેદ છે, પર્યાયના બધાના હાલતના. શાયિક ભાવના નવ ભેદ છે, ઔક્ષમિક ભાવના અઢાર ભેદ છે, ઔદૈહિક ભાવના એકવીસ ભેદ છે, પારનામી ભાવના ત્રણ ભેદ છે. કેટલા કયા કયા ભાવના કેટલા કેટલા ભેદ છે એટલી સંખ્યા બતાવી, હવે એક એક પ્રકાર એનો ભેદ સમજાવશે. હવે ઔક્ષમિક ભાવના, ઔક્ષમિક ભાવ સમજાવું ને, પાણીમાં માટી બેસી ડોળ અને પાણી સ્વચ્છ દેખાય છે એની અવસ્થા, એને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. એક વખત આ મુંબઈમાં ઘણા વર્ષ પહેલા વિષય ચાલતો હતો ત્યારે યુગલથી પણ આ વાત સાંભળી ખુશ થઈ ગયા. હા હા પાણીના દૃષ્ટાંત દૃષ્ટાંત સાદો સીધો છે કે હવે ઔક્ષમિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે. ઉપસમ પર્યાય છે આત્માની, એના બે ભેદ, ઉપસમ સમ્યક અને ઉપસમ જાહેર. ઉપસમ સમ્યક એટલે શું? ઉપસમ જાહેર તો પછી ઉપસમ સમ્યક અસમ એટલે અનાદિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની આત્મા હોય એને ઉપસમ સમ્યક પ્રસન્ન થાય, તો એ સમયે ઉપસમ ચારિત્ર ન હોય, ચારિત્ર ક્ષોભ સમૃદ્ધ હોય. ઉપસમ સમ્યક પ્રસન્ન એટલે જે અનાદિકાળથી કોઈ પાપના પરિણામને મારો માનતો હતો, તેને મારું માનતો હતો, એનાથી એ રાજદેશને ભીન પાડીને એક નાયક ચિદાનંદ આત્માને અંતરદ્રષ્ટિ વડે અનુભવમાં લીધો, એવો એક નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય અને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય, એનો સ્વાદ એને આવે પોતાને આનંદનો, એ દશા પ્રગટ થાય, એને ઉપસમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ વખતે જ્ઞાન પણ સમ્યક છે અને ચારિત્ર અંશે સ્થિરતા છે, અનંતાનુભૂતિ કષાયો તે વખતે અભાવ થઈ જાય છે એને ઉપશમ સમય કશું કહેવામાં આવે છે. એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું નામ ઉપશમ સમય કશું છે. હવે આગળ ઉપશમ ચારિત્ર એ ઉપશમ શ્રેણી માને જ્યારે ત્યારે ઉપશમ ચારિત્ર કહેવામાં આવે. એ સાતમા ગુણ સ્થાનથી ઉપર આગળ વધે. સાતમા ગુણ સ્થાનના બે ભેદ છે, એક સ્વસ્થાન અને એક શાતી શ્રેણી. તો સાતમાના બીજા ભાગમાં જઈને આઠમામાં જ્યાં જાય ત્યાં ઉપશમ શ્રેણી માને ઉપશમ ચારિત્ર કહેવામાં આવે છે. શ્રેણીના બે ભેદ, ઉપશમ શ્રેણી અને એક સપક શ્રેણી. તો ઉપશમ શ્રેણીમાં એ કસાઈ દબાવીને ઉપર જાય છે, કસાઈને દબાવે છે, કસાઈને ફિલિપ કરે છે, દબાવે છે. એ સરફને દબાવી છે ઓલામાં મંત્રોથી ફિલિપ કરે. એમ આ ઉપશમ શ્રેણીમાં જે ચારિત્ર મોહ નામનો ભાવકર્મ છે એને સ્વભાવની અંતર્મગ્ન થઈને એ લીન થતા એ ભાવો દબાઈ જાય છે. એ ક્ષય થયા નથી હજી. ચારિત્ર મોહનો દોષ ક્ષય નથી થયો પણ દબાણો છે. એવા આત્માના નિર્મળ નિર્વિકારી વિતરાગી પરિણામને પરમાત્મા ઉપશમ ચારિત્ર કહે છે. એ શ્રેણીમાં આવે છે. એ બે ભેદ છે, એક ઉપશમ કેને લાગુ પડે, એક શ્રદ્ધાની પર્યાય ને એક ચારિત્રની પર્યાય, બે પર્યાયને ઉપશમ લાગુ પડે. હવે ક્ષાયિક ભાવના નવ ભેદ છે. ક્ષાયિક ભાવ એટલે પાણીમાંથી મેલ કાઢી નાખ્યો બાટી અને એકદમ પાણી ચોખ્ખું થઈ ગયું. હવે ગમે એટલું પાણી હલાવો ને તો ડોળું કે માટી નીકળી ગઈ છે. માટી દબાયેલી હોય તો હલાવો તો ડોળું થાય, પણ પાણી એ ગમે એટલું હલાવો માટી નીકળી ગઈ પછી તો પાણી એવું ને એવું દેખાય. હલાવો તો એવું ને ન હલાવો તો નિર્મળ નિર્મળ ને નિર્મળ. એમ ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રકારે છે. કયા કયા પર્યાયને લાગુ પડે, આત્માના કયા પરિણામને લાગુ પડે, કે એક તો શ્રદ્ધાગુણની પર્યાય જે ક્ષાય થાય છે, ઉપશમ પછી ક્ષોભશમ ને પછી ક્ષાય. ક્ષાય એટલે દર્શન મોહનો બિલકુલ અભાવ થઈ જાય. દર્શન મોહનો અભાવ થાય તેને ક્ષાય પરિણામ કહેવામાં આવે છે. જેમ કે અત્યારે શ્રેણી મહારાજા છે પેલી નરકમાં, તો એને ક્ષાયિક સમય દર્શન છે. સીતાજીને ક્ષાયિક સમય દર્શન હતું, રામચંદ્રજીને ક્ષાયિક સમય દર્શન હતું. એ ક્ષાયિક સમય દર્શન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, પણ એમાં નિમિત્તપણે કેવળી અને શુદ્ધ કેવળી પ્રભુનું નિમિત્તપણું હોય છે ત્યારે ક્ષાયિક થાય. અત્યારે અંતિમ કાળમાં ક્ષાયિક સમય દર્શન નથી, ઉપસમય શોકસમ છે, બે બે પ્રકારનો થાય છે. તો ક્ષાયિક સમય એ શ્રદ્ધા ગુણની તદ્દન 100% નિર્મળ પર્યાય. ક્ષાયિક એટલે 100% નિર્મળ શુદ્ધ પર્યાય એને ક્ષાયિક સમય. પ્રતિ એવી થઈ એ પ્રતિ અરેની નારકીના દુઃખમાં જાય તો ક્ષાયિક સમય ગગે નહીં, એ પડે નહીં ક્ષાયિક વાળો. હિલાવો પાણી તો બી ડોળ દીકને મેં આતા નહીં. એટલે બહારના ગમે એવા પ્રતિકૂળ આવો તો પણ કઈ ફેરફાર ન થાય. એક શાહી સમય કરવામાં આવે છે. મેરું ડગે પણ ગમે દ્રષ્ટિ ડગે નહીં. એ શ્રદ્ધા ગુણી પર્યાય ઉપર ઉતારે. હવે યથાખ્યાત ચારિત્ર એ ચારિત્ર ગુણી પર્યાય. બારમા ગુસ્તાને ચારિત્ર મોહ નામનો કર્મ છે, પ્રતિબંધ એનો અભાવ થાય છે અને સ્વરૂપમાં એટલી સ્થિરતા ને લીનતા થાય છે કે ચારિત્ર ગુણની પર્યાયમાં એટલી સ્થિરતા થાય છે કે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલી લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ લીનતા, પરિપૂર્ણ વિતરાગ અવસ્થા, જરાય રાગ ઉત્પન્ન થતો નથી. બારમા ગુસ્તા કર્મનો મન થતો નથી કે રાગનો અભાવ. એને ચારિત્ર ગુણની પરિપૂર્ણ નિર્બળ શુદ્ધ વિદ્રાગી અવસ્થાને પરમાત્મા ચારિત્ર કહે છે. એ યથાખ્યાત ચારિત્ર એ ક્ષાયિક ભાવ છે, કર્મના ક્ષય ઉત્પન્ન થઈ છે. બે વાત થઈ. ત્રીજો ગુણ એ છે કેવળ જ્ઞાન, એ મતિશુદ્ધ જ્ઞાન નીચે હોય પણ જ્યારે એ પરમાત્મા થાય અભિયંતરતા ત્યારે તેને કેવું જ્ઞાન થાય છે. એ કેવું જ્ઞાન પણ શાહી આવે છે. એ જ્ઞાનની પરિપૂર્ણ નિર્મળ અવસ્થા એનું નામ કેવળ જ્ઞાન કરતા છે. કેવળી ભગવાનને થાય એ કર્મનો ક્ષય થઈ જાય. જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે. ચાર જાતિ કર્મનો ક્ષય થાય છે. એમાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ નામના કર્મ છે એનો અભાવ થતા એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પર્યાય પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાની જ્ઞાનની પર્યાય અને કેવળ દર્શન એ સામાન્ય અવલોકન દર્શન મૂળ છે આત્મામાં. એના પરિણામનું નામ કેવળ દર્શન ઉપયોગ છે. તથા અંતરાય કર્મના ક્ષેત્રની હવે વીજ નામનો એક આત્મામાં ગુણ છે. વીજ એટલે પુરુષાર્થ બળ, જે શુદ્ધતાને રચે, આનંદને રચે અને આનંદને ભોગવે સાધી અનંતકાળ તો પણ થાક લાગે નહીં. કેમ કે સ્વભાવના ભોગવટામાં થાક ન હો, રાગના ભોગવટામાં થાક હો, એવો અનંત વીર્ય પ્રગટ થાય. તેઓની ભગવાનને ગેરમાં ગુણતાને અનંત વીર્ય પ્રગટ થાય છે. એના એક શૈજનિક દાન ને લાભ, દાન દેનારો પોતે ને લેનાર હોય, પોતે લે પણ પોતે ને જે પણ, પોતે આનંદ લે પણ પોતે ને જે પણ, પોતે અંદર અંદર બહારમાં કઈ નહીં. દાન લાભ ભોગ અને ઉપભોગ એકવાર ભોગવે એને ભોગ કહેવાય અને વારંવાર ભોગવે એને ઉપભોગ કહેવાય. વારંવાર ભોગવે છે, એકવાર ભોગવીને છૂટતી નથી. આનંદને ભોગવી અને ભોગવટો બંધ થાય કોઈ વાત કરે સાદી અનંતકાળ એને ઉપભોગ કહેવામાં આવે છે. રોટલી એકવાર ખાય એને ભોગ કહેવાય અને વારંવાર રોટલી ખાધા કરે એમાં ઉપભોગ કહેવાય. વારંવાર ભોગ ને વીર્ય એ આત્માની શક્તિ પ્રગટ થાય છે અંદરમાં. આ વીર્ય એટલે પુરુષાર્થ, આત્માનું બળ, એને વીર્ય નામની શક્તિ કહેવામાં આવે છે. જે શુદ્ધતાની રચના કરે, આનંદને રચે અને આનંદને ભોગવે એવું અનંત વીર્ય પ્રગટ થાય છે આત્મા. એક શાયિક ભાવના નવ ભેદ થયા એ આત્મામાં નથી. એ પરિણામ કોઈ આત્મામાં નથી. એવો આત્મા ઉપાધિ છે. આ ભેદોનું જ્ઞાન કરીને ભેદમાં જા. ભેદના ભેદનું જ્ઞાન ભેદમાં રોકાવા માટે નથી. ભેદને જાણી એની ઉપેક્ષા કરી એમાં ઉદાસીન થઈ અને એનાથી ભેદ આત્માને ગ્રહણ કરી લે. ભેદ એટલે પર્યાયના ભેદો એનું જ્ઞાન કરાવે છે સાધક, પણ એ કઈ અટકવા જેવું નાયક ભાવ મારો સ્વ ને હું એનો સ્વામી, એવો સ્વસ્વામી સંબંધ દ્રવ્ય ની સાથે છે. પરિણામ ની સાથે સ્વસ્વામી સંબંધ નથી. આ મકાન મારું તે સ્વ ને હું એનો સ્વામી, આ પ્રણામ સંકલ્પ તે સ્વ અને એના સ્વામી ચતુર્વિધ ભાઈ એમ છે નહી. આ શરીર તે સ્વ મારું અને હું એનો સ્વામી એમ છે નહીં. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂળ છે. અજ્ઞાની વર્ણી નાને સ્વસ્વામી સંબંધ જોડે છે. એની મૂર્ખા એક અજ્ઞાન છે. હવે અંદરમાં જે પુણ્યપાપના પરિણામ થાય તે સ્વ મારા અને હું એનો સ્વામી અજ્ઞાની છે. પછી આગળ વધીને અનુભવ થયો આત્માનો અને મોક્ષ માર્ગ પ્રગટ થયો. મોક્ષ માર્ગ ના પરિણામ, એ પરિણામ એ સ્વ મારા અને હું એનો સ્વામી એમ છે નહી. ગણતરી પડી ગઈ, ગણતરી પડે ઊંચા જરાક સૂક્ષ્મ છે. એ પરિણામ એક સમય પૂરતા નાશવાન છે. કર્મ સાપેક્ષ છે, વિભાવ છે, ખરેખર પરબ્રહ્મ છે, એનાથી ભિન્ન સ્વરૂપે ભિન્ન છે. દ્રષ્ટિમાં આત્માને લઈ લે, પરિણામનું જ્ઞાન કરી અપરિણામીને દ્રષ્ટિમાં લે, હા હા, વેદનું જ્ઞાન કરી અને અભેદમાં ચાલ્યો જા,
એવી અપૂર્વ વાત છે.
સ્વસ્વામી સંબંધ, સંબંધ નામની આત્મામાં શુદ્ધતાની શક્તિમાં, એક શુદ્ધતાની શક્તિમાં સંબંધ નામની શક્તિ, એમાં એમ કીધું છે. સ્વભાવ માત્ર સ્વ સ્વામિત્વ મય સંબંધ શક્તિ, જેમ જ્ઞાતા પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા, એમ સ્વ પણ આત્મા અને સ્વામી પણ આત્મા. સ્ત્રી કે સ્વ અને એનો ધણી જુદો એમ નહીં, એ છે નહીં. સ્ત્રી નો સ્વામી પુરુષ એમ નથી, એ પર્યાય નો સ્વામી દ્રવ્ય એમ નથી, એ મોક્ષ ની પર્યાય તે સ્વ અને મોક્ષ ની પર્યાય નો સ્વામી એમ છે. ત્રિકાળ મુક્ત સ્વભાવ કે સ્વ અને એનો હું સ્વામી, એટલો પણ ભેદ નીકળી જાય છે ત્યારે અનુભવ થાય છે. પરિણામ ઉપરથી દ્રષ્ટિ ફરે જાય અને દ્રેવ ઉપર દ્રષ્ટિ આવે ત્યારે આત્માનો આ સંસાર નો અંતર જાય. ભલા આવી ઊંચી ઊંડી વાતો શાસ્ત્રમાં ભરી છે, એ દરિયા નહીં કાંઠે હાથ નાખે તો શંખ આવે, પણ ડૂબકી મારે બંધ ધરીએ તો એમાં રતન આત્મા આવે. આ ચીડા પાણીમાં આ કામ આવે, હું થોડું ઉનાળમાં એને ઉતરવું, પણ પોતાના હિત માટે છે ને, પોતાના હિત માટે છે, કોઈને માટે તો ધર્મ કંઈ દેખાડવા માટે નથી, ધર્મ કોઈને દેખાડવા માટે નથી, ધર્મ તો પોતાની શાંતિ માટે રહેલો. હવે આગળ સોક્ષમ ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. આ પર્યાયના ભેદોનું જ્ઞાન કરાવે છે, પણ અહીંયા અટકવાનું નથી, એનાથી ભેદ આત્મા ઉપર લગ્ન કરવાનું છે. 18 ભેદ આ પ્રમાણે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન, એમ જ્ઞાન 4, એટલે સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાનના 4 ભેદ છે પર્યાય. પછી કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ 3 ભેદ અજ્ઞાન છે, અજ્ઞાનના 3 ભેદ છે. એવા ભેદને લીધે અજ્ઞાન 3, જ્ઞાન 4 અને અજ્ઞાન 3, એ 4 ને 3 7 એ જ્ઞાન ગુણની પર્યાયના નામ છે. એ પર્યાયથી જ્ઞાય ભાવ ભિન્ન છે. પછી ચક્ષુ દર્શન, દર્શન ઉપયોગ છે, સામાન્ય અવલોકન જો આત્મામય એને જ્ઞાન થવા પહેલા અવધિ દર્શન ઉપયોગ થાય, અવધિ દર્શન ઉપયોગ પૂર્વક અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ થાય, એની ગુરુ ભૂમિકામાં અવધિ દર્શન ઉપયોગ હોય છે. એવા ભેદને લીધે દર્શન 3 છે. આ બધું જાણીને પછી આત્મા ઉપર જાગૃતિ, આ યાદ લઈએ કે ન લઈએ એમ કાંઈ જરૂર નથી, આ ભેદો પર્યાયો છે, એનાથી મારો આત્મા જુદો છે, કામ થઈ જાય. કોઈને યાદ રહીએ, કોઈને યાદ ન રહીએ. યાદ રાખે છે તે ઇન્દ્રિય જ્ઞાન છે, યાદ રાખે છે તે મારો સ્વભાવ નથી. એનાથી જુદો જે અનુભવમાં આવે તે મારો સ્વભાવ છે. પછી 5 લબ્ધિ આવે છે, એનું સ્વરૂપ મોક્ષમાં પ્રકાશમાં વિદ્યાર્થી છે, અને સુખાણમાં એના નામ આપે છે. સમ્યક સુખ થવા પહેલા 5 લબ્ધિ જીવો હોય છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધ પ્રાપ્ત થવું, એમાં 5 ભેદ છે. કાળ લબ્ધિ એટલે સોક્ષમ લબ્ધિ, સોક્ષમ લબ્ધિ એટલે જ્ઞાનનો ઉગાર, જ્ઞાનાવરણ કરવાના ચોક્ષના નિમિત્તે જ્ઞાનનો ઉગાર થાય. સંગની પછીથી જીવ એ સમ્યક દર્શન પામવાની જરૂર છે. એકેથી 2, 3, 4 વાળો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી, કેમ કે એમાં હિતા હિતના વિચાર કરવાનું એની પાસે મન નથી. મન વડે હિતાહિતો વિચાર થાય, વેદનાનો વિચાર થાય, આ ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે, એ મનવાળો પાણી કરી શકે. એટલે કાળલબ્ધિ એટલે ક્ષોભ સંલબ્ધિ ઉગાડ, જ્ઞાનનો ઉગાડ. પછી ઉપસંલબ્ધિ લેવી, વિશુદ્ધિ લબ્ધિ લેવી. ચોથો બોલ લેવો, ઉપસમ લબ્ધિ એટલે વિશુદ્ધિ લબ્ધિ. એટલે દીક્ષા તો મન થાય અને કશાયની મનતા વખતે જે પ્રવૃત્તિ થાય તેને ઉપસમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. કશાયની મનતાના પરિણામ પણ દીક્ષા તો મન થાય એની આ કશાયના મનતાના પરિણામ હોય એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. પછી ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ. એટલે દેશના લબ્ધિ હોય ત્યારે તમે પ્રસન્ન થવાનું હોય ત્યારે જ્ઞાનીનો યોગ એને હોય, અથવા વર્તમાન જ્ઞાનીનો યોગ ન હોય તો પૂર્વના સંસ્કાર હોય તો એને પણ તમે પ્રસન્ન થઈ શકે છે. વર્તમાન જ્ઞાનીનો યોગ ન હોય અને પૂર્વના સંસ્કાર હોય તો તમે પ્રસન્ન થઈ શકે છે. એના બે ભેદ છે, એક વિસર્ગ અને એક અધિગમ. અધિગમ અને નિસર્ગ, નિસર્ગ એટલે પૂર્વના સંસ્કાર, અધિગમ એટલે વર્તમાન જ્ઞાનીની વાણી સાંભળીને પોતાનો આત્માનો અનુભવ કરે એવા બે બે છે. એક કહે છે દેશના લબ્ધિ કહેવાય, એને દેશના લબ્ધિ કહેવાય, નિમિત્ત છે. અને પછી પ્રયોગ લબ્ધિ ચોથી, એ પોતે પ્રયોગ કરે. હા હા, સુધાર્થમાં ઉપાધિ છે, આ પરિણામ થઈ છે, આ પરિણામ નાશવાન છે, પરિણામ મારા નથી, પુનપાપથી ભીલ મારો આત્મા છે. એ વારંવાર વેદનાનો વિચાર કરતા એને કર્મની સ્થિતિ ઘટી જાય, અંતઃકરણની સ્થિતિ ઘટી જાય, એવા જ આત્માના પરિણામ થાય તેને પરમાત્મા પ્રાયોગિકથી કહેવામાં આવે છે. એકદમ વેદનાનો વિચાર વારંવાર કરતો હોય છે, આ હું છું ના હું નથી એમ વારંવાર શુદ્ધાત્માના લક્ષ્ય વિચાર ચાલતો હોય તેને પ્રયોગ લબ્ધિ કહેવામાં. આ ચાર લબ્ધિ સુધી અનંતવાર આવ્યો. હવે પાંચમી લબ્ધિ જે કર્ણલબ્ધિ છે, એ કર્ણલબ્ધિના પરિણામ આત્માની અભિમુખતા પરિણામ છે. એને શુદ્ધાત્માનો નિર્ણય થઈ ગયો હોય, શુદ્ધાત્માની પરોક્ષ અનુભૂતિ થઈ ગયો હોય છે, યથાર્થ નિર્ણય થઈ ગયો હોય છે, ત્યાર પછી એના જે પરિણામ છે નો ઉપયોગ છે એ ઉપયોગ આત્માની સમીપે જાય છે. બધું સંકેલાઈ જાય છે, મનના સંગે વિચાર આવે છે એ પણ સમેટાઈ જાય છે, અને મનનો સંગ પણ છૂટતો જાય છે. સૂચનથી છૂટતો જાય છે ક્રમે ક્રમે, અને એ પરિણામ આત્માની અભિમુખ થાય એવા સૂક્ષ્મ પરિણામને ભગવાન કર્ણલબ્ધિ કહે છે. એ કર્ણલબ્ધિના પણ ભેદ છે, અનિરતિ અને અધકરણ, અપૂર્વકરણ, અનિવર્તિકરણ. એ સૂક્ષ્મ પરિણામ છે, એ કેવલી ગમ્ય છે, એ છદ્મનો ઉપયોગ પકડી શકતો નથી, પણ એ આત્માની અભિમુખ પરિણામ થાય. આ ઉઘાડીને વેચી કાં તો એ પરિણામ પૂરા થઈને અનુભૂતિ થઈ જાય, એટલી ગોરાએ ઝડપે ઉપયોગ અંદરમાં જાય છે. એ સન્મત પકડી શકતો નથી. અનુભવ પહેલા આ પ્રકારે કર્ણલબ્ધિના પરિણામ સૂક્ષ્મ આવે છે. એમાં હજી વિચાર તો ગળે છે, કર્ણલબ્ધિના પરિણામમાં અનુભૂતિ નથી. કિશોરભાઈ, એ પરિણામમાં પણ પ્રત્યક્ષ આનંદનું વેદન નથી, એ પરિણામનો વ્યય થાય છે. અને શુદ્ધ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું ને આત્મા અનુભવમાં આવ્યો ત્યારે એને આનંદ આવે છે, એને સમ્યક દર્શન કહેવામાં. એવા ભેદને લીધે લબ્ધિ પાંચ, વેદક સમ્યક ને ક્ષોભસમ સમ્યક દર્શન, વેદક ચારિત્ર ક્ષોભસમ અને સ્વયં આત્મ પરિણતિ, એ પાંચમા ગુણતાને હોય છે, એવું ચારિત્રના પરિણામ હોય છે. એ ક્ષયક્ષમિક ભાવના 18 ભેદ પર્યાયના મારા ભગવાન આત્મામાં નથી, એ આત્મા મને ઉપાધે છે. હું ભેદ જ્ઞાન કરીને દરેક જીવે આત્માનો અનુભવ કરો.
જે પવિત્ર ભૂમિમાંથી કરોડો મુનિઓ સીધા લઈ ગયા અને જેઓ જ્યાંથી દિવ્ય ધ્વનિ ભાઈની મારફત આજે આ ભૂમિમાં સાંભળવા આપણને મળે છે. પ્રણામ સંકલ્પને આજે ધન્ય છે, અને પ્રણામ સંકલ્પના માલિક જેને આપણને આ દિવ્ય ધનિ સાંભળવાની જે તક આપી છે અને બધી સગવડ આપી છે એ બી એટલા જ ધન્યવાદ ધન્યવાદ આપણે.